ચમત્કાર નથી, આત્મશક્તિનું પ્રસ્ફુરણ છે, આત્મશક્તિઓનો આવિર્ભાવ છે. અને એટલા માટે તપ ધર્મનો મહિમા ગાતા આવીને વિજયજી એમ કહે છે કે વાંછિતમ આકર્ષતી, એવો તપસ્વી તપ ધર્મના પ્રભાવે શું પામે, એની વાંછિતનું આકર્ષણ થાય, જે ઈચ્છે એ થાય, ઈચ્છા શક્તિ એને પ્રાપ્ત થઈ જાય. વાંછિતમ આકર્ષતી દૂરાદપી રિપુમપી વ્રજતી વયસ્યમ, અરે એના દુશ્મનો પણ મિત્ર બની ગયા વિના રે નહીં, દુશ્મનોની દુશ્મનાવટ ખલાસ થઈ જાય. તપસ્વીની અંદર એ તાકાત હોય કે તપસ્વીની પાસે જનાર એનો દુશ્મન પણ એનો મિત્ર બની જાય, કારણ કે એ તપસ્વી આ કર્મ વિપાકનું ચિંતન કરીને વિપાક વિચય ધર્મ ધ્યાન દ્વારા કોઈ પણ જીવને ક્યાંય હવે કોઈ અનુચિત વર્તન ન થઈ જાય, અનુચિત વિચાર ન થઈ જાય, એ જાગૃતિ ઉપર પહોંચી ગયો હોય એટલે એનું આટલું બધું સૌજન્ય ભર્યું, સ્નેહ ભર્યું, જાગૃતિ ભર્યું અને સાવધાની ભર્યું જીવન એના દુશ્મનોના પણ હૃદયનું પરિવર્તન કરવાનો તબક્કો પૂરો પાડી દીધા વિના રહે નહીં. એને એમ થાય કે આને માટે હું દુશ્મનાવટ રાખું છું, કેટલું અદ્ભુત, કેટલું નિર્મળ, કેટલું ઉચ્ચ કક્ષાનું આ માણસ તો જીવન જીવે છે, આને માટે મેં ખોટો વિચાર કર્યો, એની દુશ્મનાવટનો અંત આવી જાય. દુશ્મનોને મારવાની જરૂર નથી, દુશ્મનાવટને મારી નાખો તો દુશ્મન પણ તમારા મિત્ર બની જશે. આપણે દુશ્મનોને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા હૃદયમાં ને એના હૃદયમાં રહેલી દુશ્મનાવટની ભાવનાને મારવાનો, એ ભાવનાને તોડવાનો પ્રયત્ન નથી કરતા. એ પ્રયત્ન થાય છે વિપાક વિચય ધર્મ ધ્યાન દ્વારા. અને માટે વિનય વિજયજી મહારાજ એનું આ પરિણામ બતાડે છે કે તપસ્વીના જીવનની અંદર વાંછિતનું આકર્ષણ થાય છે, દુશ્મન પણ મિત્ર બની જતા હોય છે. રિપુમપી વ્રજતિ વયસ્યમ, દુશ્મન પણ મિત્ર બની જાય. તપ ઇદમ માત્ર એ નિર્મલ ભાવાદ, એ ક્યારે બને, એ માટે વિનય વિજયજી મહારાજ પ્રેરણા કરે છે કે એવા તપને તપમ ઇદમ આશ્રય, એનો આશરો લે, આ તપ ધર્મના શરણે ચાલ્યો છે, આવા તપ ધર્મના કેવી રીતે નિર્મળ ભાવાત, નિર્મળ ભાવથી, હૃદયના વિશુદ્ધ ભાવથી જો આ તપ ધર્મને આરાધી લેવામાં આવે તો એ તપ ધર્મ, એ સાધનાનું મહત્વ શું છે. વિનય વિજયજી મહારાજ છેલ્લા એક શબ્દની અંદર એનું ઉચ્ચ કક્ષાનું મૂલ્યાંકન કરે છે. તપ ઇદમ માત્ર એ નિર્મલ ભાવાત આગમ પરમ રહસ્યમ, આગમોનું પરમ રહસ્ય જો કોઈ હોય તો તે આ જ છે, બસ બીજું કાંઈ નથી. બધા આગમ ગ્રંથો ઉલેચી નાખો અને કાં તો એકે આગમ ગ્રંથ ન ઉલેચો, બધું સરખું છે. તમામ આગમ ગ્રંથોનું ભગવાનની આજ્ઞા જેમાં સંગ્રહાયેલી છે, ભગવાનની આજ્ઞા જેનામાં જીડાયેલી છે, એવા ગણધર ભગવંતો દ્વારા પ્રગટ થયેલા જે મૂળભૂત આપણા ધર્મગ્રંથો એને આપણે ત્યાં આગમ કહેવામાં આવે છે. એવા 45 કે 32 જે પણ આગમો હોય એ તમામ આગમનો સાર શું, તમામ આગમનું રહસ્ય શું, તમામ આગમોનો નિચોડ શું, એનો નિચોડ આ કીધું કે તપ ઇદમ આશ્રય નિર્મળ ભાવાત, હૃદયના નિર્મળ ભાવથી તપ ધર્મનો આશ્રય લેવો એ આગમોનું રહસ્ય છે. એ જ સાધના એક જ કરવા જેવી છે તપ ધર્મની. અને તપ એ જ કહેવાય જે દેહને નહીં કર્મોને તપાવે, અને કર્મ ત્યારે જ તપે જ્યારે અશુભ ધ્યાન ટળ્યું હોય અને શુભ ધ્યાન સિદ્ધ થયું હોય તો. અને એ શુભ ધ્યાનને સિદ્ધ કરવા માટે આજ્ઞાનું ચિંતન કરવાનું છે, અપાયોનું ચિંતન કરવાનું છે, કર્મના વિપાકોનું ચિંતન કરવાનું છે. ઊંધો ગાલીને બાંધે તો રાખીએ છીએ પણ એના વિપાકોનો વિચાર કરો તો કર્મ બંધન થતા અટકી જશે, અને કર્મ બંધન થતા અટકશે તો કર્મની નિર્જરા શરૂ થઈ જશે. વિપાકનો વિચાર એક એક તીર્થંકરોના જીવનની અંદર પણ જો આપણે જોવા જઈએ તો આપણને ક્યાંક ને ક્યાંક આવા કર્મના વિપાકોએ એમના જીવનમાં પણ કેવી ઉથલપાથલો મચાવી છે આપણને જોવા મળે. તો એની આગળ તમે ને હું, આપણે તો કોણ? અને જો એ જ હકીકત હોય તો કોના ભરોસે ગમે તેવા કર્મો બાંધતા જ ચાલ્યા જવાનું? કર્મના વિપાકોનું ચિંતન અનેક રીતે કરવાનું છે. એક બાજુ કર્મના વિપાકો કેટલા બધા ખતરનાક છે એ પણ વિચાર કરવાનો છે, બીજી બાજુ કર્મના વિપાકોનું એક સારું પાસું છે એ પણ વિચારવાનું છે. થોડાક વર્ષો પહેલા અમદાવાદની અંદર એક ભાઈને કેન્સર થયું, ગળાનું કેન્સર, મોટી ગાંઠ નીકળી. બહુ ધર્મિષ્ઠ, અત્યંત શ્રદ્ધાવાન અને અનેક આચાર્યોની પાસે રહીને આવો શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી ચૂકેલા એ શ્રાવક હતા, સાચા શ્રાવક હતા એક. પણ એને પણ કોઈક અશુભ કર્મનો ઉદય જાગ્યો અને કેન્સરનો રોગ લાગુ પડ્યો. પાંજરાપોળમાં રહેતા હતા, રિલીફ રોડ ઉપર જે પાંજરાપોળ છે ત્યાં આગળ એ શ્રાવક, એમને મળેલી વ્યક્તિઓએ અમને આ વાત કરેલી છે. શાંતિલાલભાઈ એમનું નામ હતું. શાંતિભાઈને કેન્સર થયું ને ગળામાં મોટી ગાંઠ થઈ, અને ગાંઠ એટલે એટલી બધી ભયંકર ગાંઠ, એની વેદનાઓ એટલી બધી કે જેની કોઈ હદ નહીં. ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા, કોઈ એને મટાવી શકે એવી કોઈની તાકાત નહોતી, અને ગાંઠ પાકી ગઈ ને પરુ ને એમાં કીડા પડી ગયા હતા. ડોક્ટર આવીને ડ્રેસિંગ કરી જાય, સાફ કરી જાય, પણ અંદર કીડા સરવડે ને એની જે વેદના ખાઈ ન શકે, માથું ફાટ ફાટ થાય, ભયંકર વેદના. પણ આવી વેદનાની વચ્ચે પણ એ શાંતિલાલભાઈ બિલકુલ સ્વસ્થ હતા. એમના સ્વજનો એમની ખબર કાઢવા જાય, કોઈ સાધુ મહારાજ એમને મંગલિક સંભળાવવા જાય, ત્યારે પણ જુઓ તો શાંતિભાઈ સ્વસ્થ હોય અને હસતા હોય. ત્યારે કોઈક એમને પ્રશ્ન પૂછ્યો કે શાંતિભાઈ, આટલો ભયંકર રોગ તમારો, આવી ભયંકર મોટી ગાંઠ, તમે ખાઈ નથી શકતા, તમે પી નથી શકતા, તમે ભયંકર વેદનાઓથી પીડાઓ છો, તમારું માથું દુખી રહ્યું છે, આ ગળાની ગાંઠમાં કીડા પડી ગયા છે, એની પણ તમને એ પાકની કેટલી વેદના હશે, તમારા શરીરમાં તાવ ધખે છે, અને તે છતાં તમે આટલા બધા સ્વસ્થ કેમ છો, તમે આજે પણ હસો છો? ત્યારે શાંતિભાઈ કે હા ભાઈ, હું સ્વસ્થ છું, બિલકુલ સ્વસ્થ છું. હું આ પથારીમાં પડ્યો પડ્યો કર્મનું ચિંતન કર્યા કરું છું અને એમાંથી મને અદ્ભુત શાંતિ મળે છે. કર્મના વિપાકોનું ચિંતન કરું છું, હું વિચાર કરું છું કે આ રોગ એમને એમ આવ્યો નથી, મારા જીવાત્માએ ક્યાંક ભાન ભૂલા બનીને ક્યારેક કોઈક કર્મ બાંધ્યું હશે ચોક્કસ, અને એ કર્મનો ઉદય આજે આવ્યો છે. કર્મના ઉદયો જો બાંધતી વખતે મેં વિચાર નહોતો કર્યો તો આજે જ્યારે ગુનો કર્યો છે સજા ભોગવવાની આવી છે, હસતા હસતા ગુનો કર્યો હતો તો સજા પણ હસતા હસતા જ ભોગવી લેવી જોઈએ, એમાં કોઈને દોષ દેવાય નહીં, એમાં ખોટા રોદણા રડાય નહીં, એમાં અશાંતિ કરું, આજે રડવા બેસું તો મેં આચાર્ય મહારાજની પાસે આ શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે અને એમાં મેં એ સાંભળ્યું છે કે જો તે વખતે આપણે અશાંત થઈએ અશુભ કર્મના ઉદયમાં પણ તો નવા કર્મ બંધાય છે, અને આજના કર્મોનો તો આ નતીજો ભોગવી રહ્યો છું, વળી પાછી નવી ભૂલ કરીને નવો દુઃખનું સર્જન હું કરું? આ કર્મના વિપાકોનું ચિંતન મને અસ્વસ્થ બનવા નથી દેતું, હું શાંતિથી આને ભોગવી રહ્યો છું, અને સૌથી મોટી વાત તો હું કર્મનો પણ બહુ મોટો ઉપકાર માનું છું. મને કર્મની પ્રત્યે પણ કોઈ નફરત નથી થતી, પણ હું તો કર્મનો ઉપકાર માનું છું કે કર્મની પણ કેટલી મોટી બે મહેરબાનીઓ છે આપણી ઉપર. માણસ બીમારીમાં પણ કેવું તત્વચિંતન કરી શકે એનો આ એક જીવતો દાખલો છે. બીમારીમાં અશુભ ચિંતન પણ થાય, આર્થ ધ્યાન પણ થાય, અને બીમારીમાં પડેલો, મોતની નજીક પહોંચેલો, અનેક જાતની રીબામણોથી રીબાતો માણસ પથારીમાં પડ્યો પડ્યો પણ કેવું ધર્મ ધ્યાન કરી શકે એ પણ આપણને આમાં જોવા મળે છે. કદાચ કોઈ શાસ્ત્રમાં જોવા ન મળે એવું એક તત્વચિંતન એમણે મોતની પથારીમાં પડ્યા પડ્યા કર્યું હતું. શાંતિભાઈ કે ભાઈ, હું તો આ પથારીમાં પડ્યો પડ્યો વિચાર કરું છું, એમાંથી મને કર્મની પણ બહુ મોટી બે મહેરબાનીઓ દેખાણી છે, કે આ કર્મ પણ કેટલું બધું મહેરબાન છે, આપણી ઉપર એની કેટલી રહેમ છે કે એ આપણા માટે આટલો સારો વર્તાવ કરે છે. બોલો, કર્મની બે મહેરબાનીઓ કઈ? કોઈ દિવસ વિચાર કર્યો છે? કર્મ ખરાબ છે તો આપણે બધાએ બહુ વિચાર્યું, કર્મ ખતરનાક છે બહુ વિચાર્યું, કર્મ રંજાડે છે બહુ વિચાર્યું, પણ અશુભ કર્મની પણ બે મહેરબાનીઓ છે આપણી ઉપર. શાંતિભાઈ કે હું એક જ વિચાર કર્યા કરું છું કે આ કર્મની કેટલી મોટી બેરમાની, કે કર્મ બંધાયા પછી તરત ને તરત ઉદયમાં આવતું નથી, એ આપણને એક તક આપે છે અબાધા કાળ દરમિયાન, આ એની મહેરબાની છે. આજે બાંધ્યું તરત ઉદયમાં આવતું હતો તો આપણા હાથમાં બાજી જ ન રહેત, કંઈ મુસીબત ઊભી થઈ જાત. પણ કર્મ કેટલું સારું છે કે આપણને એક તક આપે છે કે ભાઈ હજી એક તક છે, અબાધા કાળ તારો ચાલે છે, જાગ્રત બની જા, પશ્ચાતાપ કરી લે, પ્રાયશ્ચિત્ત કરી લે, કંઈક શુદ્ધિનો પુરુષાર્થ કરી લે, તો ભલે તે આજે ભાનભૂલા બનીને કર્મ બાંધ્યા છે, છતાં હું ચોપચાપ તારામાંથી ચાલ્યો જઈશ બહાર તારા ઘરમાંથી, તને જરાય રંજાડ્યા વિના. એમ એણે આપણને એક તક આપી, એક એની પહેલી મહેરબાની કે તરત ને તરત ઉદયમાં આવતું નથી, આ કર્મની પહેલી મહેરબાની છે. અને બીજું, જ્યારે પણ ઉદયમાં આવે છે, શાંતિભાઈએ એમ કીધું કે કર્મ જ્યારે પણ ઉદયમાં આવે છે ત્યારે એ માત્ર ઉદય રૂપે જે પરિણામ દેખાડવાનું એ દેખાડે છે, પણ કયા કર્મ આજે ઉદયમાં આવ્યા છે, કયું પાપ મેં કર્યું છે, પાપને પ્રગટ કરતું નથી આ કર્મ, એની મોટી મહેરબાની. દાખલા તરીકે એણે કીધું કે જેમ કર્મ ઉદયમાં આવે ત્યારે અહીંયા આગળ આપણું પાપ પણ લખાઈ જતું હોય ભેગું જ. તો શાંતિભાઈ કે તમે બધા મારી ખબર પૂછવા આવો છો, મારી સેવા કરો છો, મારી પ્રત્યે લાગણી દેખાડો છો, એટલા માટે કે કર્મ મારા પાપને ખુલ્લા કરતા નથી, માટે જો અત્યારે મારો પાપ પણ ભેગું અહીં લખાઈ જતું હોત તો લોકો મારી ઉપર નફરત કરત કે આ માણસે આ ખૂની છે, આ લબાડ છે, અને આ પાપ કર્યું હતું. કર્મ ઉદયમાં આવે છે પણ કયા પાપથી આ કર્મ બંધાયું છે, પાપને કર્મ પ્રગટ નથી કરતું, એને દબાવી રાખે છે, એની કેટલી મોટી મહેરબાની કે તો તમારી બધાની મારા તરફ કુણી લાગણી છે, નહીં તો જો મારા પાપો પણ એની સાથે જ ખુલ્લા થઈ જતા હોત, અહીં આગળ જો લેબલ લાગી જતું હોત કે આજે આજે દુઃખ ભોગવી રહ્યો છે આ કર્મના કારણે છે, તો એ મારા પાપોને જોઈને કોઈ મારી સામું પણ જોવાનું પસંદ ન કરત, એવા ભયંકર પાપો મેં ભાવાંતરમાં બાંધ્યા છે ક્યાંક. પણ કર્મની મોટી મહેરબાની છે કે મારું બધું ઢાંકી રાખે છે, પાપને પ્રગટ કરતું નથી, માત્ર ઉદયમાં આવીને ચાલ્યું જાય છે, આખી એની ઓછી મહેરબાની છે. હું આ દુઃખને રડું કે મારા પાપ ખુલ્લા નથી થતા, માટે તમારા સૌની લાગણીઓ મને મળી રહી છે એનો હું આનંદ માણું, તમારા સૌના આટલા બધા પ્રેમ, આટલી સહાનુભૂતિ, આટલી લાગણી, કેટલા લોકો મારી ખબર કાઢવા આવે છે, મહારાજ સાહેબો આવીને મને મંગલિક સંભળાવી જાય છે, એ વાસક્ષેપ નાખીને મને આશીર્વાદ આપી જાય છે, આ આંસુ ઓછી તક છે, એ બધું કોના થકી છે? તો તમારા બધાનું આ જોઈને એનો રાજીપો માણું ને એનો આનંદ મારું કે હવે દુઃખ આવ્યું છે ને રોદણા રડા કરું? હું તો કર્મની મોટી મહેરબાની માનું છું કે કર્મે આ આ બે મને તકો આપી. એક તો અવાજ આકાર દરમિયાન જાગૃત થવાની એક તક આપે છે, અને બીજું જ્યારે ઉદયમાં આવે ત્યારે દુઃખ રૂપે પ્રગટ થાય છે પણ પાપને પ્રગટ કરતું નથી. આ બસ કર્મના બે વિપાકો, આ કર્મની આ બે ઘટનાઓનો વિચાર કરું છું ત્યારે મનની અંદર એક આશ્વાસન મળે છે, એક સ્વસ્થતા મળે છે અને આનંદ મળે છે, માટે મને કોઈ અશાંતિ નથી. કર્મના વિપાકોનું પણ ચિંતન કેવી રીતે કરી શકાય? કર્મ કેવા ખતરનાક છે એના વિપાકો એ તીર્થંકરોને પણ નથી છોડ્યા, એ પણ વિચાર કરવાનો છે. અને એની સાથે સાથે આ કર્મ તરત ને તરત ઉદયમાં આવતા નથી, કર્મના વિપાકો કાળાંતરે પ્રગટ થાય છે એ વિચાર કરીએ ત્યારે તરત જ આપણને પશ્ચાતાપનો, પ્રાયશ્ચિત્તનો, શુદ્ધિકરણનો એક ભાવ, એક જાગૃતિ આવ્યા વિના પણ રહેતી નથી. આમ વિપાક વિચય ધર્મધ્યાન એ પ્રાયશ્ચિત્ત નામના ધર્મધ્યાન માટેની ભૂમિકા સર્જી આપે છે. પાછું એક ધર્મધ્યાન બીજા ધર્મધ્યાન ને ઉભું કરી દે, એક તપ બીજા તપને પ્રગટ કરાવી દે, અને જ્યાં એ રીતે અનેક પ્રકારનો આભ્યંતર તપ જીવનમાં પ્રગટ થતો જાય ત્યાં આગળ કર્મોની કેટલી જપાટા બંધ નિર્જરા થાય, માટે આ વિપાક વિચય ધર્મધ્યાનને કર્મની નિર્જરાનું પ્રબળ કારણ ગણવામાં આવ્યું છે. અશુભ ધ્યાનથી બચવા માટે શુભ ધ્યાનને સિદ્ધ કરવું પડશે અને એ શુભ ધ્યાનને આ રીતે સમજવું પડશે. આજ્ઞા વિચય ધર્મધ્યાન, અપાય વિચય ધર્મધ્યાન, વિપાક વિચય ધર્મધ્યાન. કર્મના વિપાકો હંમેશા વિચારતા રહો. પોતાના જીવનમાં પણ, કોઈકના જીવનમાં પણ જ્યારે કર્મના વિપાકો જુઓ ત્યારે એમાંથી જાગૃત બનતા રહો. આજે એને આ કર્મ ઉદયમાં આવ્યું છે, કાલે મને પણ આવી શકે છે, અને આજે હજી એવું કોઈ કર્મ મારા જીવનમાં ઉદયમાં નથી આવ્યું એનો અર્થ એ છે કે મારા જીવાતમાં એ પણ કોક ને કોક ઠેકાણે ક્યાંક ને ક્યાંક તો અનેક જાતના કર્મો બાંધ્યા છે. આવા પણ કેમ નહીં બાંધ્યા હોય? એની શુદ્ધિનો કોઈ ઉપાય છે? એના પ્રાયશ્ચિત્તનો કોઈ ઉપાય છે? એમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે? આજે મારો કોઈક અબાધાકાર ચાલી રહ્યો દેખાય છે, લાવ એ અબાધાકારને સફળ બનાવી લઉં. આ પ્રેરણાને, આ પુરુષાર્થ કરવાની તક આપણને મળે છે જો કર્મના વિપાકોનું ચિંતન આપણે કરતા થઈ જઈએ તો. એટલા માટે વિપાક વિચય ધર્મધ્યાન એ આપણી કર્મની નિર્જરાનું પ્રબળ કારણ બની શકે છે. અને ચોથો ધર્મધ્યાનનો પ્રકાર છે સંસ્થાન વિચય ધર્મધ્યાન. જેમ પ્રભુની આજ્ઞાનો વિચાર કરવાનો છે અને એ આજ્ઞાનો વિચાર કરીને પોતાનું આત્મચિંતન કરવાનું છે કે સ્વભાવ દશામાં રહેવાની પ્રભુએ આજ્ઞા કરી છે, હું આજે મારા સ્વભાવમાં છું કે વિભાવમાં છું એનો વિચાર કરીએ ત્યારે આપણું આત્મચિંતન આવે છે, સ્વભાવ દશાનું પ્રતિકરણ થાય છે. અપાયોનું ચિંતન કરીએ એટલે આપણે આપણા કુસંસ્કારોથી બચીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકીએ છીએ, માટે અપાય વિચે ધર્મધ્યાન પણ આપણને આત્મનિષ્ઠ બનાવવામાં પરિણમે છે. વિપાકોનું ચિંતન કરીએ ત્યારે આ બધી પૂતગલની માયા છે, હકીકતમાં આત્મા તો એ પૂતગલથી અલિપ્ત છે, પણ આજે આત્મા પોતાનું આત્મત્વ ભૂલ્યો માટે એવા પરના પનારે પડ્યો અને આ બધી વિષમતાઓ ઊભી થઈ ગઈ છે. અને એ પરતત્વના વિપાકો કેટલા વિષમ છે એ વિચાર કરીએ ત્યારે એનાથી દૂર રહેવાનું, એનાથી છુટકારો મેળવવાનું અને વળી પાછું આત્માના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરવાનું તબક્કો આવે છે. માટે વિપાક વિચય ધર્મધ્યાન પણ આત્મનિષ્ઠ બનાવવામાં ઉપયોગી બને છે. અને ચોથું છે સંસ્થાન વિચય. સંસ્થાન એટલે કે વિશ્વની ગોઠવણી, વિશ્વનું ચિંતન કરવાનું છે કે પ્રભુએ આ વિશ્વની રચના કેવી બતાડી છે. 14 રાજ લોકમય જે આ વિશ્વ છે એમાં આ તીર્થાલોક છે, ઉપર ઉર્ધ્વલોક છે, નીચે નરક વગેરેનો અધોલોક છે. આ ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્થાલોક આ ત્રણ તબક્કાની અંદર જે સમગ્ર વિશ્વ ગોઠવાયેલું છે એમાં મારો આ જીવાત્મા કેવા કેવા ભવ ભ્રમણ કરતો રહ્યો છે ચારેય ગતિની અંદર. એ અનેક વાર દેવલોકમાં ગયો, કેટલી વાર એને માનવ જીવન પણ ધારણ કર્યા, ક્યાં ક્યાંક એને અર્થ ધ્યાન કરીને જે કર્મો બાંધ્યા હતા એના કારણે વિચિત્ર અને વિષમ એવી આ પશુ સૃષ્ટિની અંદર ત્રિયંચ ગતિમાં પણ એ આથડી આવ્યો, રખડી આવ્યો, અને કેટલીય વાર રૌદ્ર ધ્યાનના પરિણામે નરક ગતિના આયુષ્ય બાંધીને નારકીના પણ ભયંકર દુઃખો એણે સહન કર્યા છે. આ ચાર ગતિમય વિશ્વ કેવું છે? દેવ, ત્રિયંચ, નરક અને મનુષ્ય આ ચારેય ગતિની રચના કેવી છે, ત્યાં આગળ જીવનું કેવું ભવ ભ્રમણ ચાલી રહ્યું છે અને એમાં મારા જીવાત્માએ કેવા કેવા ભવો પ્રાપ્ત કર્યા છે અને આજે હું ક્યાં આવ્યો છું, આખું આ વિશ્વનું ચિંતન કરીને સંસ્થાન જે આખી વિશ્વની ગોઠવણી છે એ વિશ્વનું ચિંતન જ્યારે આપણે કરીએ અને એ વિચાર કરતાં 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 એમાં જ્યારે આપણે લીન બની જઈએ ત્યારે આપણું અશુભ ધ્યાન ટળી જાય છે. નારકીના એ ભયંકર દુઃખો આપણને ક્યાંય અર્થ ધ્યાનમાં અને રૌદ્ર ધ્યાનમાં સરકી ન પડાય એ માટે વળી સાવધાની આપે છે. નાની નાની વાતોની વધુ પડતી મન ઉપર અસર લેવાની આપણી ટેવો, એ ટેવો મને પેલા આ ત્રિયંચના ભવોમાં લઈ જશે. ત્રિયંચ ગતિનું દર્શન કરવાનું, એક એક પશુઓને જોતા જાવ અને એના ત્રાસનું દર્શન કરતા જાવ કે આ બિચારો એ પણ મારી જેવો એક આત્મા છે, પણ આજે આજે આ કૂતરાના ભાવમાં ઠોકાઈ ગયો છે અને આ કૂતરાઓની શું હાલત થાય છે અમે જોઈએ છીએ બિચારાને. એક રોટલાના ટુકડાની ખાતર કેટલી લાચારીઓ પૂંછડી પટપટાવતા ફરવાનું, ઘરે ઘર અપમાનો સહન કરવાના, હચ 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 કરતો કરતા એને બધા કાઢે, ના નીકળે તો દંડો પડે, કેવી બિચારાની કરુણતા છે. આવી કરુણતા મેં પણ અનુભવી છે. તિર્યંચ ગતિના દુઃખો, એ કોઈ ગધેડાને ચાલ્યો જતો જુઓ અને તમારું ધર્મ ધ્યાન શરૂ થઈ જાય કે આ આ એવી ગતિ છે જે ગતિમાં મારો આત્મા પણ અનેક વાર જઈ આવ્યો હશે. અને આજે આ બિચારા ગધેડાની હાલત શું છે, રોજ ડફરાંચ ખાવાના, કુંભારના માટીઓ ઉપાડવાની, ઈંટો ઉપાડવાની, ભાર વહન કરવાના, ખાવાનું કંઈ નહીં મળે, ગમે ત્યાં રજડી રખડીને ક્યાંયથી પણ પેટ ભરી આવવાનું, અને ટાઈમ થાય એટલે માલિક તરત જ ડચકારા બોલાવતો એને લઈ આવે અને એની ઉપર માલ ભરીને એને દોડાવે દોડાવે આંફી જવાનું, માર ખાવાનું, પાંચડા નીકળી જાય ને ઉજરડા પડી જાય એની ચિંતા એનો માલિક કરતો નથી, ખાવાનું આપતો નથી અને જિંદગી બેહાલ બનીને વિતાવવી પડે છે. આ તિર્યંચ ગતિના દુઃખો, તિર્યંચ ગતિ આટલી બધી દુઃખદ છે. આવી તિર્યંચ ગતિમાં અર્થ ધ્યાનના કારણે જવું પડે છે. ભૂલી ચૂકે ક્યાંક મારું અર્થ ધ્યાન ન થઈ જાય, નહીં તો આ તિર્યંચ ગતિની અંદર મારે ચાલ્યા જવું પડશે. આ વિચાર કરતા કરતા એ સંસ્થાન વિચય, જે 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 જીવોના સ્થાન છે તે જીવોના તે સ્થાનનો વિચાર કરવાનો, અને એ સ્થાનનો વિચાર કરતા કરતા એના દ્વારા તત્વચિંતનમાં જ્યારે આપણે સરકી પડીએ ત્યારે આપણા આત્માને એક નવી જાગૃતિ મળે છે, અને એ જાગૃતિ આપણને કર્મની નિર્જરા કરાવ્યા વિના રહેતી નથી. અને એ સંસ્થાન વિચય ધર્મ ધ્યાન કરતા કરતા છેવટે 14 રાજલોકનું ચિંતન કરીને, ચારે ગતિનું ચિંતન કરીને પંચમ ગતિનો વિચાર કરવાનો છે કે જ્યારે આત્મા આ જાગૃતિપૂર્વક આ ચારે ગતિમાંથી મુક્ત બને તો 14 રાજલોકના છેડે જે અનંત સિદ્ધોનું સ્થાન છે, સિદ્ધશિલા, એ જ મારું ઓરિજિનલ ઘર છે. આજે મારા ઘરને ભૂલીને બહાર ભટકી ગયો છું અને બહાર ભટકવામાં અશાંતિ છે, ઘરમાં આવવામાં શાંતિ છે. હું અશાંતિ આજે અનુભવી રહ્યો છું એનું કારણ મેં મારા ઘરને છોડી દીધું છે. 14 રાજલોકમાં ભટકી રહ્યો છું પણ 14 રાજલોકના અંતે જે સિદ્ધશિલા છે, જે અનંત સિદ્ધોનું સ્થાન છે, એ જ મારું સ્થાન છે. જ્યાં સુધી મારા શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત નહીં કરી લઉં, જ્યાં સુધી અનંત સિદ્ધોની એ જ્યોતમાં મારી જ્યોતને હું ભેળવી નહીં દઉં ત્યાં સુધી દુઃખ દુઃખ અને દુઃખ છે, એ સિવાય બીજું કંઈ નથી. મારે જો દુઃખમાંથી મુક્ત થવું હોય તો આ 14 રાજલોકમાં જે વિશ્વ છે એ વિશ્વમાંથી મારે મુક્ત થઈ જવું જોઈએ. 14 રાજલોકના અંતે ઉપરનું જે મારું મૂળભૂત સ્થાન છે એ સ્થાનને મારે પ્રાપ્ત કરી લેવું જોઈએ. કેટલો વિશાળ આ વિશ્વ છે, વિશાળ આ વિશ્વમાં હું ક્યાં ક્યાં કેવો કેવો ભટકી રહ્યો છું અને એની ઉપર ક્યાં મારું પોતાનું ઓરિજિનલ સ્થાન છે, આ બધો વિચાર આ સંસ્થાન વિચય ધર્મ ધ્યાનમાં કરતા કરતા જ્યારે અનંત સિદ્ધોનો આપણે વિચાર કરીએ, એ સિદ્ધોના સહજ સ્વરૂપનો આપણે વિચાર કરીએ, એ પણ આ સંસ્થાનમાં જ છે, 14 રાજલોકમાં જ છે, અને એ અનંત સિદ્ધોના સિદ્ધ સ્વરૂપનો વિચાર કરતા 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 એમાં લીન થઈ જઈએ ત્યારે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન આપણને આપણા આત્મ સ્વરૂપનું પ્રકટીકરણ કરાવી દીધા વિના રહે નહીં. અને જ્યાં આત્મ સ્વરૂપની જાગૃતિ છે ત્યાં કર્મની નિર્જરા છે. સંસ્થાન વિચય ધર્મ ધ્યાન પણ છેવટે આપણને આત્મ સ્વરૂપની સિદ્ધિમાં, આત્મ સ્વરૂપની અનુભૂતિમાં લઈ જાય છે, માટે એમાં કર્મની નિર્જરા સમાયેલી છે. આ સંસ્થાન વિચય ધર્મ ધ્યાન આપણને પછી સતત એક જ પ્રેરણા કરશે કે રિટર્ન ટુ હોમ, ઘર તરફ પાછા વળો. આજે ઘરને મૂકીને બહાર ભટકી ગયા છીએ આપણે, અને બહાર ભટકવામાં ગમે ત્યાં ગયા હોય ને ગમે તે મળતું હોય એમાં મજા કેટલી. ઘર છોડીને જાત્રા કરવા જાઓ અને કોઈક એવા સારા તીર્થસ્થાનમાં ગયા હો, અથવા તો જવા દો તીર્થસ્થાનની વાતો, ઘર છોડીને તમે ફરવા માટે ગયા હો વીકએન્ડની રજા માણવા માટે, માથેરાન, મહાબળેશ્વર, પંચગીની કે કાશ્મીર જેવા કોઈક સૌંદર્ય અને પ્રકૃતિ જ્યાં આગળ વેરાયેલા છે એવા કોઈક સુંદર સ્થળે પહોંચ્યા હો અને ત્યાં આગળ 5-સ્ટાર હોટલમાં કદાચ તમે ઉતર્યા હો, ત્યાં આગળ તમને સુખ કેટલા. ઘરમાં કદાચ ન માણતા હો એવી સાહેબી ત્યાં ખરી કે નહીં? ખરી. પણ ત્યાં કેટલા દાડા રહો? 2 દાડા, 4 દાડા, 5 દાડા. પછી એ બધું હોવા છતાં યાદ શું આવે? ગમે એટલા બહાર ગયા અને ત્યાં આગળ ગમે એટલા સુખ હોય પણ માણસને ખબર છે કે આ મારું ઘર નથી, હું પારકાના ઘરમાં, પારકાના સ્થાનમાં છું. અને ત્યાં 4 દાડા સારું લાગે પણ પછી છેવટે તો ઘર યાદ આવે ને. અને ત્યાંથી પાછા વળો અને ઘરે આવો ત્યારે હાસ, સાચું હાસ ઘરમાં જ થાય છે. એમ આ સંસારમાં સાચો હાસનો અનુભવ કરવો હોય તો તો આપણું જે ઘર છે ત્યાં પહોંચશું ત્યારે સાચું હાથ થશે ને સાચી શાંતિ થશે. બાકી બહાર આજે કદાચ તમારા પુણ્યના ઉદયો ચાલતા હોય ને ગમે એટલા સુખો પણ મળ્યા હોય પણ એ સુખમાં પણ સાચી મજા. સંસ્થાન વિચય ધર્મ ધ્યાન આપણને કહે છે કે ઘર તરફ પાછા વળો. બહાર જવામાં કદાચ સુખ હશે શાંતિ નહીં હોય. સુખ અને શાંતિની આ ભેદરેખાને સમજવું બહુ જરૂરી છે. સુખના સાધનો મળવા માત્રથી સુખની અનુભૂતિઓ થઈ જતી નથી. સુખના સ્થાનો મળવા માત્રથી શાંતિની પ્રાપ્તિ થઈ જતી નથી. સાચું સુખ અને સાચી શાંતિ તો ઘરમાં ઠરવામાં છે, બહાર ભટકવામાં નહીં. આજે આપણે અશાંત છીએ એનું કારણ એ છે કે આપણે આપણા ઘરને ભૂલીને બહાર ભટકી ગયા છીએ. અને બહાર ગમે એટલું મળતું હોય તે છતાં સમજવું જોઈએ કે આ બધું ભાડુતી છે. ફાઇવ સ્ટાર હોટલનો કમરો પણ તમારો કે ભાડુતી? એમ આ સંસારની અંદર મળતા સુખો એ આપણા કે ભાડુતી? કોકને આપેલા હોય એ ભાડુતી કહેવાય. આ સુખો કોણે આપ્યા છે તમને? આજે જે કંઈ પણ સુખો મળ્યા છે એ કોનાથી મળ્યા છે? કોનાથી મળ્યા છે? કર્મે આપ્યા છે. કર્મે એ તો ત્યાંય તમે કહેશો કે અમારા પૈસાથી અમે મળ્યા છે, પણ તો તમારું ના કહેવાય તમારા પૈસા હોય તો. કર્મના ઉદયથી જ સુખો મળ્યા છે એટલે કે એ ભાડુતી છે, કોકની મહેરબાનીથી મળ્યા છે. એ ધારે તો હમણાં તમારી પાસેથી ઝૂંટવી પણ શકે. એ હોટલનો માલિક ધારે તો તમને તરત જ બહાર કાઢી પણ શકે કે ભાઈ કમરો ખાલી કરો એમ કે નહીં. કે તમે કહો કે હું પૈસા આપું છું, કે નથી જોઈતા તારા પૈસા, ખાલી કરો તો તમારે કરી દેવો પડે. એમ એમ કર્મના ઉદયથી મળેલા સુખો એને ગમે ત્યારે તમારે ખાલી દેવા, ખાલી કરવા પડે છે. એ કે કર્મસત્તા કે બેટા હવે ચાલ્યો જાય અહીંથી, બસ બહુ સુખ થઈ ગયું તારું, રવાનો થાય અહીંથી, એટલે રવાના થઈ જવાનું. કર્મની મહેરબાનીથી મળતા સુખોને આપણા કેમ માની શકાય? અને અને એમાં રાજી થવાય? દુશ્મનની આપેલી ભેટ પણ સારી ન ગણાય. તમારા દોસ્ત કંઈક તમને ભેટ આપે એ તો ઠીક વાત છે, પણ તમારા કોઈક દુશ્મને તમને કદાચ કોઈક સારી ચીજ ભેટ આપી હોય તો તમે રાજી થાવ? કારણ કે ગમે એવી સારી પણ ચીજ કોણે આપેલી છે? દુશ્મનની આપેલી ભેટ છે. એમ એમ કર્મ એ આત્માને આત્માના દુશ્મન છે. કારણ કે જ્યાં સુધી એનો પનારો છે ત્યાં સુધી આત્મા પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો જ નથી. એના ઘરમાં એ ઠરી શકતો નથી અને જઈ શકતો નથી. આપણા અસલ વિકાસને અને આપણા અસલ સ્થાનને રોકનાર અને રૂંઝનાર જો કોઈ હોય તો તે કર્મ છે, ને માટે કર્મ દુશ્મન છે. એવા એ કર્મે પુણ્ય કર્મના માધ્યમથી કદાચ તમને કોઈક સારી ચીજની ભેટ પણ આપી તો એ એ દુશ્મનની આપેલી ભેટ છે. દુશ્મનને આપેલી ભેટ જોઈને રાજી થનાર મૂર્ખ કહેવાય, ડાયો ન કહેવાય. પુણ્ય કર્મના ઉદયથી મળેલા સુખોમાં પાગલ માણસ જ રાજી થાય. બાકી તો ડાયો માણસ સમજતો હોય કે આ ભેટ પણ દુશ્મનની આપેલી છે એનાથી છેટા રહેવું સારું, એમાં બહુ રાજી થઈ જવા જેવું નહીં. કારણ કે આ દુશ્મન ક્યારે આપણી નીચેથી પાછી ધરતી સરકાવી લેશે ને ક્યારે પછડા કાઢશે એનો કોઈ ભરોસો કરો? આ પુણ્ય કર્મ આજે ભલે ભેટ આપતું હોય કાલે વળી પાછું રડાવતા હોય વાર ન લાગે, માટે એમાં રાજી થવા જેવું નહીં. એનાથી મુક્ત થઈને ઘરે જવું. ઘરનો રોટલો સારો પણ દુશ્મનના લાડવા ખોટા. પુણ્ય કર્મના ઉદયથી મળતા સુખો એ ભારૂતી સુખો છે. આત્માના સહજ સ્વરૂપના પ્રકટીકરણ દ્વારા થતી સુખની અને આનંદની અનુભૂતિઓ એ આપણી સ્વાયત્ત અનુભૂતિઓ છે અને એ અનુભૂતિઓ જ શ્રેષ્ઠ છે. માટે મારે કર્મના વિપાકોથી અને આ ચૌદરાજ લોકના પરિભ્રમણથી મળતા સુખમય એવા પણ સંજોગોમાં રાચવા જેવું નથી. સંસ્થાન વિચય ધર્મ ધ્યાન આપણને આપણા ઘરનું ભાન કરાવે છે અને સતત એ જાગૃતિ કેળવાવે છે કે ઘર તરફ પાછા વળો, રિટર્ન ટુ હોમ. જવું છે ઘરે પાછા, ધર્મ ધ્યાન એને માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનની અંદર જો આપણે આપણા મનને રોકી લઈએ, પ્રભુની આજ્ઞાનો વિચાર કરીએ, અનાદિકાળથી આત્માની અંદર ઘર કરી ગયેલા અને કેળે પડેલા આપણા જે દોષો છે, દુર્ભાવનાઓ છે, એ કેવા નુકસાનકારક છે, એનાથી શારીરિક નુકસાનો શું છે, વ્યવહારિક નુકસાનો શું છે, માનસિક રીતે કેવા કેવા નુકસાનો થઈ શકે છે, આ બધા અપાયોનું ચિંતન કરીએ. કર્મના વિપાકોથી પ્રભાવની અંદર કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે અને આ કર્મની વિષમતાઓ કેટલી વિચિત્ર છે, એ વિપાકોનું ચિંતન કરીએ અને એ કર્મ સંયોગના કારણે આ ચૌદ રાજ લોકમય વિશ્વમાં અને ચાર ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતા આત્માની શું દુર્દશા થઈ છે અને એમાં ક્યાં ક્યાં કેવો કેવો આ આથડ્યો છે જીવ અને છેવટે પંચમ ગતિએ પહોંચવું એ જ મારું ઘર છે. સંસ્થાન વિચય સિદ્ધ શિલાનું ધ્યાન એ આપણી કર્મની નિર્જરા કરાવી દે અને આપણા આત્માને કર્મોથી મુક્ત બનીને, મુક્ત કરાવીને સહજ સિદ્ધિને પ્રાપ્ત કરાવી દે. ધર્મ ધ્યાનની સિદ્ધિ આ રીતે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી આપણને બચાવશે અને શુભ ધ્યાનમાં સ્થિર કરીને આપણને સાચી શાંતિનો માર્ગ ચીંધશે. આ ધર્મ ધ્યાનને આપણે સિદ્ધ કરવાનું છે. જેમ આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એ ધર્મ ધ્યાનના ચાર પ્રકાર છે, એ જ રીતે ધર્મ ધ્યાનના બીજા ચાર પ્રકાર છે, પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. આ ચિંતન છે, હવેનું પ્રેક્ટિકલ છે, એ ધર્મ ધ્યાનના બીજા ચાર પ્રકારો કયા છે અને એના દ્વારા પછી છેવટે શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે અને એ શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન દ્વારા જ ધ્યાન સિદ્ધ થાય તો કાયોત્સર્ગ કેવી રીતે આવી શકે છે એની વ્યાખ્યા અહીં આગળ પૂર્ણ.
કપિલ ગજ કરણ લંબોદર વિકટ વિઘ્ન વિનાશક વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર યાપુંદેન્દુ તુષાર હાર ધવલા શુભ્રસ્ત્રાવૃતા યા વિનાવર દંડ મંડિત કરા શ્વેત પદ્માસના શંકર પ્રભુતે દેવૈ સદા વંદિતા સામાં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાગ્યા
હવે